ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 29 जानुआरी 2012 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 609 आपनो स्वाध्याय चालू छे। सर्वजिनागममां कहेला वचनों एकमात्र असंगपणामां ज समाय छे, केम के ते थवाने अर्थे ज ते सर्व वचनों कह्या छे। एक परमाणुथी मांडी 14 राजलोकनी અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે। સર્વભાવથી અસંગ થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે। તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે, કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું છે। આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું। જીવની સહજ સ્વરૂપે સ્થિતિ એ મોક્ષ છે, અને એ સહજ સ્વરૂપ સ્થિતિથી જીવ રહિત નથી, માત્ર તેને પોતાની સહજ સ્વરૂપ સ્થિતિનું ભાન નથી। સંગના યોગે એ ભાન ભૂલ્યો છે, માટે તીર્થંકર આદિએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે। અને કૃપાળુ દેવ તો કહે છે એટલી સરસ વાત મૂકી છે કે સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે। સર્વથી ભિન્ન અને સદા અસંગ. બસ એ એક સ્થિતિ પ્રાપ્ત થવા અર્થે સમસ્ત ઉપદેશ એનો સાર છે. સર્વ જિનાગમ એ અસંગપણામાં સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે. સર્વ અગમનો સાર, જ્ઞાનનો સાર, જીવની સહજપણે સ્થિતિ થવી તે છે. આપણે આગળના પત્રમાં જોયું જ્ઞાનનો સાર, જીવની સહજપણે સ્થિતિ થવી તે છે. આ એક અસંગપણાને સાધ્ય કરવા માટે સમસ્ત આગમોની વાણી પરમાત્માએ ઉપદેશી છે. અને શ્રીજીને સહસ્ર ગમે ઉપદેશ કહ્યા છે, શ્રીજીને સહસ્ર ગમે ક્રિયાઓ કહી છે. એ એકમાત્ર અસંગપણું પ્રાપ્ત થવા અર્થે જ કહી છે. અહીંયા કહે છે કે 14 રાજલોકની અને મેસોન મેસથી માંડી શૈલેષી પર્યંત અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. જીવને અસંગતાનું ભાન થાય એટલે સહસ્રવિધ પ્રકારે જિનાગમમાં ક્રિયાઓ, વિધિઓ, અનુષ્ઠાન કયા છે. અને શ્રુતનું વર્ણન પણ 14 રાજલોકથી માંડી અને જુદી જુદી રીતે સમજાવ્યું છે, એ બતાવવા કે સર્વથી આત્મતત્વ ભિન્ન છે. બધું જ જાણીને તે બધાથી પોતાનું સ્વરૂપ ભિન્ન છે, આ એને અનુભૂતિ થાય, એ અસંગતાની અંદર પોતે સમાય, એ અસંગતા સાધ્ય કરે. એટલે એવું અસંગતા, એ જ અસંગતા. એક તો સર્વ વચનનો સાર, સર્વ વચન જે કહ્યા છે તે અસંગતા અર્થે જ કહ્યા છે, સર્વ ક્રિયાઓ કહી છે તે પણ અસંગતાને અર્થે જ કહી છે. કારણ અસંગતા, કેવળ અસંગતા એ જ જીવની સહજ સ્વરૂપ સ્થિતિ છે. એક પરમાણુ માત્રની પણ સ્પર્શતા, સ્પર્શના જીવને નથી. આવી જીવની અવસ્થા જે સહજ છે એ મોક્ષ છે. અને એ થવા માટે માત્ર દ્રવ્યથી સ્પર્શના નથી એમ નહીં, ભાવથી પણ નથી. એટલે આગળના એક પત્રમાં કહ્યું કે સર્વ દ્રવ્યનો, સંયોગોનો દ્રવ્યથી અને ભાવથી નિવૃત્ત થવાને શ્રી તીર્થંકરે જે કહ્યું છે તે વચનો સર્વ સાચા છે. અપૂર્વ અવસરમાં જ્યારે પ્રારંભ કરે છે ત્યાં એ જ શરૂઆત મૂકે છે કે સર્વ ભાવથી ઉદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અસંગતાનું સ્વરૂપ સમજવું જોઈએ. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને એ વાત મૂકી દ્રવ્યથી કોઈ પણ સંબંધ, કોઈ પણ પદાર્થનો સંયોગ, કોઈ પણ પદાર્થનો સંબંધ એને છોડીને, અને સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, જગતના અનંત પુદ્ગલ પરમાણુઓ જે ભાવે, જે પર્યાય, જે સ્થિતિમાં હોય તેનાથી કેવળ ઉદાસીનતા. આ અસંગતાનું સ્વરૂપ. એટલે જ કહ્યું કે સર્વ ભાવથી અસંગ થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. દ્રવ્યથી અસંગતા કદાચ કરી લેવાય. લોકો પોતાનું ઘરબાર છોડે, રાજપાટ પણ છોડે, બધા સંગ છોડે, સંબંધોના જગતમાંથી નિવૃત્તિ લઈને એકાકી ચાલ્યો જાય, પરંતુ ભાવથી બંધાયેલો રહે. જીનેશ્વર ભગવાને જે અસંગતાની વાત મૂકી છે તે દ્રવ્ય અસંગતા પૂરતી મર્યાદિત નથી, ભાવથી પણ છૂટવું જોઈએ. એક પણ પદાર્થ પ્રત્યે મમત્વની, આસક્તિની, સ્નેહની, રતિભાવની કોઈ ભાવ ઉપજે નહીં. કેવળ જ્ઞાતા, કેવળ જ્ઞાતા, કેવળ જ્ઞાતા, અત્યંત નિસ્પૃહપણું, નિસ્પૃહપણું, નિરીહતા, નિરીહતા. ઈચ્છાનો સદંતર અભાવ એટલે ઈચ્છાનું ઉત્પન્ન થવું પણ જ્યાં શક્ય નથી એવી અવસ્થા તે નિરીહતા છે. આ કોઈ ભાવથી, એટલે વસ્તુને છોડવી એમ નહીં, વસ્તુનું ગમે તે સ્વરૂપ હોય તોય છોડવું. આપણી કલ્પના બધી દ્રવ્ય પૂરતી છે. આપણે જે કંઈ છોડવાની, છૂટવાની બધી વાત કરીએ છીએ ત્યારે આપણે ઇતિશ્રી દ્રવ્યમાં કરીએ છીએ. જ્ઞાની પુરુષ જૈન દર્શન કહે છે કે આત્મા તો ભાવ સ્વરૂપ છે, એટલે એણે પર પદાર્થ સાથે જો ભાવથી પણ એનું બંધન હશે તો એ એને આશ્રવ છે. ભાવોનું આવવું એ આશ્રવ છે, પદાર્થોનું આવવું કે ન આવવું અલગ વસ્તુ છે. આપણને કંઈ 14 રાજલોકનું રાજ ન મળી જાય પણ એના પ્રત્યેની આપણી તૃષ્ણા, એની વાસના, એની મેળવવાની ઈચ્છા, જગતના અનંત અનંત પદાર્થો મેળવવાની લાલસા, આ બધા ભાવ છે એ આશ્રવના દ્વાર છે. ભાવ છે એ આશ્રવના દ્વાર છે. બંધ મોક્ષની વ્યવસ્થા શ્રી જીનેશ્વરે કહી છે તે અદ્ભુત છે, અન્ય દર્શનમાં નથી. કારણ કે આત્માનો અંતર વ્યાપાર તે કર્મબંધનું કારણ છે. વસ્તુનો દ્રવ્યથી સંયોગ અથવા ન સંયોગ એ મહત્વનું એટલું નથી જેટલું ભાવથી જીવ જોડાયેલો હોય તો એને કારણે એના પરિણામો, આત્માનો પરિણામ એ એના બંધનું કારણ છે. 569માં આપણે જોયું, 567-568માં કે કર્મબંધની વ્યવસ્થા શું છે, બંધ મોક્ષની વ્યવસ્થા જીનેશ્વરે જીનાગમમાં કઈ રીતે કહી છે, આટલી સૂક્ષ્મતાથી કહી છે કે માત્ર કોઈ વસ્તુનું ન હોવું ત્યાંથી વાત પૂરી થતી નથી, પણ એની સાથે આત્માના પરિણામનું જોડાવવું તે પણ ન હોવું. એટલે અહીંયા વાત મૂકી હવે છઠ્ઠા બોલની અંદર, સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. યમ નિયમના છંદની અંદર પ્રભુએ ત્રણ ગાથાઓ કીધી, એની અંદર એનું દ્રવ્યથી અસંગપણું કેટલું કહ્યું, કેટલો ત્યાગ, કેટલો વૈરાગ્ય, કેટલા તપ બાહ્ય, કેવી પ્રકારની કઠોર પરિશ્રમ, આ બધું જ કહ્યું. વનવાસ છે, મુખ મૌન છે, પણ આ બધા સાધનોની અંદર કેટલી વાર કદાચ આ બધી રીતે દ્રવ્યથી એ ક્રિયા કરી હશે, મેસોન નેસથી શૈલેષીકરણ સુધીની ક્રિયાઓ પણ થઈ હશે, પરંતુ સર્વભાવથી છૂટો ન થયો હોય ત્યાં સુધી એ આત્માની અસંગ અવસ્થા, જે સહજ અવસ્થા છે, તે પ્રાપ્ત કરી શકતો નથી. અનેક પ્રકારના ઉદાહરણોની અંદર, એ પછી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું હોય, આ બધા ઉદાહરણોની અંદર સૂક્ષ્મતા તરફ દ્રષ્ટિ જવી જોઈએ કે બધું જ છોડ્યું છે. અને અદ્ભુત એને જેને કહીએ કે એનો ત્યાગ એ તો એવો વિરલ છે, ભલભલા લોકો એને નમસ્કાર કરે એવો ત્યાગ હોવા છતાં, પણ અંતરના પરિણામની અંદર જગતના એક પણ પરમાણુ પ્રત્યે જો મોહ બુદ્ધિ હોય, આસક્તિ હોય, મમત્વ ભાવ હોય, સેજ પ્રકારની સ્પૃહા હોય, તો તે મુક્તિનો અધિકારી બની શકતો નથી. જગત બાહ્યમાં રોકાઈ ગયું છે અને ક્યારેક સાધકો પણ બાહ્યમાં રોકાઈ જાય છે, અને બાહ્યમાં રોકાઈ જવાના કારણે એ દ્રવ્યથી છૂટવાનો ભાવ એને જેટલો છે, દ્રવ્યથી તપ અનુષ્ઠાન કરવાની એની તત્પરતા જેટલી છે, એટલી ભાવથી અસંગ થવા માટે એની તૈયારી હોતી નથી. અસંગપણું ભાવથી કરવું છે. અને જ્ઞાની પુરુષોની તો એવી અદ્ભુત અવસ્થા હોય છે કે દ્રવ્યના સંયોગમાં હોય ત્યારે પણ એ ભાવથી અસંગ હોય છે. આપણે તો દ્રવ્યનો સંયોગ છોડ્યા પછી આપણને એમ થાય કે આપણે કંઈક છોડ્યું અને માની લઈએ સંતોષ. જ્ઞાનીઓને તો ભાવથી અસંગ થવાની વાત એટલી બધી સ્પષ્ટ છે કે કદાચ પૂર્વના ઉદયના કારણે પદાર્થ સાથે સંબંધ સાથે સંયોગો સાથે દ્રવ્યથી સંબંધ હોય તો પણ તે ભાવથી નિર્લેપ છે, નિસ્પૃહ છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, એ પુરુષ ધંધામાં હોવા છતાં લખે આખું જગત સોનાનું થાય તો અમારે મન તો તૃણવત છે. અમે ખાવા પીવાના પ્રવર્તન કરીએ છીએ, લેવા દેવાના કરીએ છીએ, બધું જ થઈ રહ્યું છે, છતાં આત્મા ક્યાંય લેપાતો નથી. ઉપાધિનો યોગ ઘણો છે, ધડ ઉપર માથું રહેવું દુર્લભ છે, એવો યોગ હોવા છતાં, આત્માનો ભૂલાવો થાય એવા વિકટ સંજોગો હોવા છતાં, વ્યવહાર પ્રપંચનો કારમો ઉદય હોવા છતાં, આત્મદ્રષ્ટિનું અખંડપણું બાધા પામતું નથી. આત્મધ્યાન અનવસ્થાએ, અનવકાશે, નિરંતર અવિચ્છિન્નપણે એ ચૈતન્ય ધારા વયા જ કરે છે. સંજોગોની વચ્ચે, સંયોગોની વચ્ચે, દ્રવ્ય સંયોગોની વચ્ચે અને એની ક્રિયા થતી હોવા છતાં જ્ઞાની પુરુષ એના ચૈતન્યને યથાતથ્ય રાખે છે. લેશ માત્ર પણ એનું ચૈતન્ય એમાં લિપ્તપણાને પામતું નથી. આ જ્ઞાનીની દશાની અદ્ભુત જે વિલક્ષણ છે, એ વિલક્ષણ સાચો મુમુક્ષુ હોય તો જ એના લક્ષમાં આવે. આ મહાત્માની અંતરંગ દશા, નિર્ગ્રંથ દશા, એ મુમુક્ષુતાના નેત્રો સિવાય ઓળખાતી નથી. અને એ નેત્રો મુમુક્ષુતાના જે મોહાશક્તિથી મૂંઝાયો છે, એ જ કોઈ મોહાશક્તિથી મુક્ત છે એને ઓળખી શકે છે. જે સ્વયં મોહાશક્તિમાં અટવાયેલો છે, એને તો બીજો મોહાશક્તિમાં હોય તો એને એમ થાય છે કે બસ હું જેમ જરા ત્યાગી છું, મારાથી વધારે ત્યાગી છે. એ બધા દ્રવ્ય ત્યાગીઓની ભજના કર્યા કરે છે. તીર્થંકર કહે છે, આ વાત મૂકી છે તીર્થંકરના આધારથી, સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે, એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સાહેબ, આવું દુષ્કરમાં દુષ્કર અસંગપણું જીવને કેવી રીતે ઉત્પન્ન થાય? અનાદિથી સંગમાં રહેલો આ જીવ દ્રવ્યથી અને ભાવથી, એમાં દ્રવ્યથી તો કેટલી વાર છૂટો પડ્યો છે પણ ભાવથી તો ક્યારેય નિવૃત્ત થયો નથી. 522માં કૃપાળુદેવે એક અદ્ભુત વાત મૂકી છે કે આ જીવે જ્યાં જ્યાં દેહ ધારણ કર્યો અને દેહના સંયોગો એને પ્રાપ્ત થયા, ત્યાં ત્યાં એને એનું અભિમાન ધારણ કર્યું અને એ દેહ છૂટી ગયો. એ બધું એનો જે કે આરંભ સમારંભ છે એ પણ છૂટી ગયો, પણ જ્ઞાન વિચારે કરીને એને તે ભાવ ગાળ્યો નહીં. એટલે અભિમાન એમને એમ ચાલ્યું આવે છે. અનંત કાળના પરિભ્રમણમાં અનંત દેહ અને અનંત કાર્યો સમાપ્ત થયા, પરંતુ એ વિશે જીવમાં ઉત્પન્ન થયેલો મમત્વનો ભાવ, આસક્તિનો ભાવ, અભિમાન, અહંકાર એમને એમ ચાલ્યો આવે છે. એટલે અનાદિ કાળથી અનંતના પરિભ્રમણના કારણે દ્રઢ થયેલો આ ભાવ એ જે છે, એનાથી અસંગપણું થવું દુષ્કરમાં દુષ્કર છે. દ્રવ્યથી તો થાય, દ્રવ્યથી તો છોડીને આવ્યા છે, દ્રવ્યનો સ્વભાવ અનિત્ય છે તો છૂટી જાય, એમાં શું હતું? પરંતુ કેટલી વાર સંસારની અંદર એવી ઘટનાઓ બની, આપણા સરસ મજાના બંગલાઓ હોય અને ધરતીકંપ આવે ને પ્રલય થાય તો બંગલો જાય કે નહીં, કે આપણો રિયે અને રિયે પછી કંઈક મેં તો બંગલો છોડ્યો, આવા બંગલા મારા છૂટી ગયા. અરે આખું બધું છૂટી જાય તો કંઈ ભાવથી છૂટાતું નથી, અસંગપણું આવતું નથી. આવા દ્રવ્યના અસંગપણા તો જીવે અનેક વાર કર્યા. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. મારું સંપૂર્ણપણે માલિકીનું હોવા છતાં એમાંથી માલિકી ભાવ ખસી જવો, એમાંથી હુંપણાનો ભાવ ખસી જવો, એમાંથી સ્વપણાની બુદ્ધિ ખસી જવી, એમાંથી આસક્તિ ખસી જવી, એની સાથે અલિપ્તતા આવી જવી, બધું જ હોવા છતાં કેટલું દુષ્કર છે. ન હોય તો હજી સંજ્ઞા થોડું સમાધાન કરે, પણ છે અને ભાવથી નથી. જ્ઞાનીઓના ચરિત્રની આ જ મહાનતા છે, તીર્થંકરોના ચરિત્રોની આ જ મહાનતા છે. ચક્રવર્તીઓ તદ ભવે કેવડી થયા છે અને તીર્થંકર થયા છે એના ચરિત્રની સૂક્ષ્મતાનો વિચાર કરીએ કે ચક્રવર્તી પદ મનુષ્ય યોનિની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આથી અધિક કોઈ પદ નથી. એવો વૈભવ, એવું ઐશ્વર્ય જેના વિશે સહજપણે ઉપલબ્ધ છે, એ ઐશ્વર્યને છોડીને એ સર્વસંગ પરિત્યાગી માત્ર દ્રવ્યથી નહીં ભાવથી થાય છે, કેમ કે તે જ ભાવમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તીર્થંકર પદ પ્રાપ્ત કરી જગતના જીવોને માર્ગ પ્રકાશીને મોક્ષને પ્રાપ્ત કરે છે. એક જ ભાવની અંદર બે ભાવ કહેવાય એને, એક આ ચક્રવર્તીનો આવો ભાવ અને બીજો તીર્થંકરનો ભાવ. આવું જે થાય છે, કેટલી અદ્ભુત અવસ્થા છે કે ક્ષણ માત્રની અંદર એ છૂટી શકે છે. એનું કારણ કે એનું દ્રવ્યથી એનું હોવું એને ક્યારે બાંધતું નહોતું, માટે એ છૂટી શક્યા છે. આપણે દ્રવ્યથી ન હોવા છતાં પણ જગતના તમામ પદાર્થોથી બંધાયેલા છીએ, આસક્તિથી, તૃષ્ણાથી, વાસનાથી, મમત્વથી, મોહથી. બધા જ પદાર્થ હોય કે ન હોય, પ્રાપ્ત કે અપ્રાપ્ત, પણ જીવ બંધાયેલો છે એટલે ભાવથી આ સંસારી છે. અને એ તીર્થંક એ ચક્રવર્તી પદમાં રહેલો ભાવથી વિરક્ત છે. એ તીર્થંકરો એના રાજપદની અંદર હતા ત્યારે પણ ભાવથી વિરક્ત હતા. જેને ભાવથી વિરક્તપણું છે એને દ્રવ્યથી વિરક્તપણું થવામાં વાર નહીં આવે. પરંતુ પુરુષાર્થની દિશા માત્ર આ જ કર્યા કરે, દ્રવ્યથી છૂટવાની, અને ભાવ એટલા ને એટલા જે પ્રભુશ્રી તરફ કૃપાળુદેવે લક્ષ દોર્યું કે બધો ત્યાગ કર્યો છે, પણ તમે ઘર છોડીને અપાસરા ગળે બાંધ્યા છે, તમે સંતાનો છોડીને શિષ્યને ગળે વળગાડ્યા છે, અને તમે એક સ્ત્રી છોડીને જગતની તમામ સ્ત્રીઓ પ્રત્યે તમારી વૃત્તિ તો ફરતી જ હોય છે. અને આ વાત મુનિઓ કહે છે કે વાત તો સાચી છે પ્રભુ, આ લક્ષ તો અમને ક્યારેય થયો નથી. અમે તેમ માન્યું કે આ બધું જ છોડ્યું છે, છોડ્યું છે, છોડ્યું છે. એનું કેટલું અભિમાન હતું કે એણે કૃપાળુદેવને કહ્યું કે શું અમે એમને ત્યાગી થયા છીએ, આ બધું છોડીને આવ્યા છીએ. આવું 18 એટલું અમારી જાગીર, અમારો વહીવટ બાપ દાદાનો કેટલો, આવા અડધું ગામ અમારું વટામણનું, આ બધું અમે છોડીને આવ્યા છીએ. ભગવાન કહે છે શું છોડ્યું છે, કારણ કે ભાવમાં આ બધું અધિકપણે વર્તે છે. અને જોજો, છોડ્યા પછી તો ભાવ પ્રબળ બને છે. દાન આપ્યું, મકાન બનાવ્યું, અપાસરા બનાવ્યા, નામ નખાવ્યા, અને પછી અપાસરા ઉપર નાગરી જેમ બેઠો છે. અરે તે તો છોડી દીધું છે, પણ ના, મારું છે આ મંદિર, મારું છે આ ઉપાસરી, મારો છે આ દેરાસર, મારું છે. અને એવું કરે છે કે સાચા સાચા સાધકોને ક્યાંય ને ક્યાંય રાખે છે, સાધનાને ત્યાંથી લુપ્ત કરાવી નાખે. એટલું અહમપણું કેવળ આ દ્રવ્યથી છોડ્યું છે પણ ભાવથી વધારે બંધાયો છે. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. સાધનાની વિતરાગી સાધના જેને કરવી છે, નિર્ગ્રંથતાની સાધના જેને કરવાની છે, આખો માર્ગ નિર્ગ્રંથતાનો છે. એટલે એની શરૂઆત જ વિતરાગતા મેળવવી હોય તો વૈરાગ્ય વિના વિતરાગ ન થવાય. એટલે જ કૃપાળુદેવે બહુ પ્રારંભની અંદર કહ્યું, ભાવના બોધની અંદર એ કહ્યું કે વૈરાગ્ય જળ વિના આ સંસારના શૃંગાર રસનો ડાઘ જે જીવને લાગ્યો છે અનંત કાળથી, એ જશે નહીં. એ કેવળ ઉપર છલા ત્યાગ કરવાથી જશે નહીં, પણ વિરક્તિ ભાવ આવ્યા વિના એ અંતરથી છૂટશે નહીં. માટે એમણે ભાવના બોધમાં વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ. વૈરાગ્ય એ જ જીવનું ધર્મનું સાચું સ્વરૂપ છે. વૈરાગ્ય એ જ જીવને અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ચિત્તની અંદર આ ત્યાગ વિરાગ આવવા જોઈએ. શરીરના અવયવોની અંદરની વાત નથી કરી, નાહી દેહનું બાહ્ય સ્વરૂપ નથી કહ્યું. ચિત્તમાં ત્યાગ વિરાગ આ વિરક્તિ ભાવ આવે ત્યાં વિના જ્ઞાન નહીં થાય. જ્ઞાન છે અસંગપણાનું. સમ્યક દર્શન એ સમ્યક જ્ઞાન, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ એ જ્ઞાન. જ્યાં સુધી આ ચિત્તમાં ત્યાગ વૈરાગ્યની ધારા જ્યાં સુધી ઉપજી નથી ત્યાં સુધી એ જ્ઞાન નહીં થાય. જ્ઞાન થશે તો ડોડા પણ હશે કે મને ક્યાં બાંધે છે, એ જુદું છે ને હું જુદો છું, આવું બધું બોયલા કરશે. આ બધા શબ્દોના વ્યાપાર છે, અંતરની પ્રતીતિ નથી. અંતરની અંદર જે ભાવ હોય છે, જાગૃતિ હોય છે, તે હોતી નથી. એટલે વાચા જ્ઞાન છે. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. આ તો વાચા જ્ઞાન છે, એ પર છે ને હું પર છું ને આવું બધું ભાષણ કલાક દોઢ કલાક સુધી દીધા જ કરે. એ જડ છે ને હું ચેતન છું ને બધી વાત બરાબર છે, પણ તારી અંતરની પરિણતિ એની સાથે કેટલી એકરૂપતા છે, સંગપણાની બુદ્ધિ કેટલી છે, આસક્તિ કેટલી છે, એની સાથે આ જીવ જોડાયેલો છે. વિરક્ત થયો નથી, કેવળ વિરક્તિ પણ આ વિરક્ત ભાવ આવ્યાથી જ જીવમાં વિરાગ વૈરાગ્ય જાગે છે. વૈરાગ્ય એ અંતરંગ અવસ્થા છે, ચિત્તની અવસ્થા છે. એ વૈરાગ્યના પરિણામે ત્યાગ એનો ઉજ્જવળ હોય છે, ઉજળો હોય છે. એ જે વસ્તુ છોડે છે હંમેશને માટે છોડે છે, એના પ્રત્યે એને લેશ માત્ર પણ કંઈ પોતાપણાનો ભાવ રહેતો નથી. વસ્તુ ગઈ એટલે ગઈ, પણ પહેલાને તો ગઈ પછી અસંખ્ય વાર લીએ લીધા કરે અને આવું તો વારંવાર છોડે. એટલે કે કોણ કહે છે કે વ્યસન છોડવા આકરા છે, લ્યો સિગરેટ છોડવી આકરી છે, મેં તો હજાર વાર છોડી. વાહ, મેં તો હજાર વાર છોડી, એનો મતલબ કે એને ચિત્તની અંદર નથી છોડી. દ્રવ્યથી છોડી તો કે છોડી, કાલ નહોતી પીધી, હવે પાછી બે દી, આપણને એવું કંઈ નહીં. આવી પ્રકારના જીવ ભ્રમણામાં જીવે છે. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. કયું સાધન સૌથી દુષ્કર છે? કે સંસારની અંદર પર પદાર્થોથી ક્રમશઃ હળવે હળવે, દેશે દેશે, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે નિવર્તવું, ભાવથી નિવર્તવું, ભાવથી નિવર્તું. આને જૈન શબ્દમાં, જૈન ભાષામાં શબ્દ છે ભોસીરાગ. હું ભોસીરાગ છું, ભાવથી એનો ત્યાગ કરું છું. અદભુત અવસ્થા છે એ. દુષ્કરમાં દુષ્કર સાધન છે. બધી સાધના થઈ શકશે, બાહ્ય બાહ્ય સ્વરૂપની સાધના બધી થશે, અંતરંગની સાધના. અંતરંગનો મોહ તૂટી જવો જોઈએ. કોઈ સંયોગો પ્રત્યે, કોઈ પદાર્થ પ્રત્યે, કોઈ સંબંધ પ્રત્યે આપણે બંધાયેલા હોય એ અંતર અવલોકન કરીએ, પરીક્ષણ કરીએ તો પકડાય આવેલા રહે નહીં. કે આપણું એટેચમેન્ટ ક્યાં છે, આપણી સ્પૃહા ક્યાં છે? ક્યાંક આપણા પોતાના અહંપણામાં પણ આપણી સ્પૃહા હોઈ શકે છે, એ સ્પૃહાને પણ છોડવાની છે. આ દુષ્કરમાં દુષ્કર છે. પોતાપણું મટવું ભયંકર છે. હું કેવળ ચૈતન્ય છું, આ પર્યાયરૂપ અવસ્થા મારું વ્યક્તિત્વ, નામરૂપ અવસ્થા એ પણ મારી નથી, એ પણ સંયોગ છે, એનાથી પણ છૂટવાનું છે. એ પણ સંગ છે, મારું નામ છે એ પણ સંગ છે, મારું શરીર છે એ પણ સંગ છે. તો એનાથી ઉત્પન્ન થતું અભિમાન એ પણ બાહ્ય છે. સાધન તો એ જ છે કે હું પણાને ભૂલી જાઉં. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. જો કોઈ અવલંબન આશ્રય જીવ નહીં લે અને અહમનો જ આશ્રય લેશે, કહેવાતા પોતાનો જ્ઞાનનો ને પોતાની બુદ્ધિનો, તો એ પણ અત્યંત દુષ્કર છે. નહીં છૂટી શકાય, નહીં છૂટી શકાય. સ્થૂલીભદ્ર એ કોષાના રંગ મહેલની અંદર ચાતુર્માસ કરી અને એ નિર્લેપપણે બહાર આવ્યા, અને બીજા મુનિઓને થયું. જ્યારે આચાર્ય સ્વયંભૂસુરી કહે છે દુષ્કર દુષ્કર દુષ્કર, તો કે વધારે આ શિષ્ય પ્રત્યે આને રાગભાવ છે, આમાં શું દુષ્કરપણું છે. એને દુષ્કરપણું, એને એમ થયું કે આમાં તો અમે કરી શકીએ. ના પાડે છે ગુરુ કે આ ખેલ ખેલવા જેવા નથી, અને જાય છે સિંહ ગુફાવાસી મુનિ અને પતિત થઈને પાછા આવે છે. ભાવથી અસંગપણું, દ્રવ્યથી સંગમાં હતા સ્થૂલીભદ્ર કોસાના ચાર મહિના સુધી. સટદર્શન સટરસના ભોજન હતા અને બધા શૃંગારથી યુક્ત ચારે તરફનું વાતાવરણ હતું અને કોષાએ પોતાની પૂરી તાકાત લગાવી હતી સુલીભદ્રને ચલિત કરવા માટે. અને જેટલો તેટલો કાળ નહોતો, પૂરો ચાતુર્માસનો કાળ હતો. રોજ નવા નવા ખેલ ચાલે વારાંગનાના. અને આ સાધુ પોતાની ભાવથી અસંગપણાની અંદર સ્થિર છે, ચાતુર્માસ પૂરો થાય છે એવો ને એવો નીકળી આવે છે. દુષ્કરમાં દુષ્કર છે, નિરાશ્રયપણે થવું એ તો અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. આવું અસંગપણું જીવમાં લાવવા માટે જીવ પોતાની નિજ મતિની કલ્પનાથી, પોતાની માન્યતાથી, પોતાની બુદ્ધિના અભિમાનથી જો વિચાર કરે વાચા જ્ઞાનથી, તો કહેશે અત્યંત દુષ્કર છે. બધું થઈ શકશે પણ આવી અસંગતા જીવનમાં ઉત્પન્ન થશે નહીં, અસંગતાનો ભાવ આવશે નહીં. એ સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન એ તો નામનું કેવા પુત્ર હશે પૂરતું. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રો. એ તો મોઢેથી જ્ઞાન બોલશે, જ્ઞાનના શબ્દો બોલશે, ડિક્શનરી બોલશે, પારિભાષિક શબ્દો બોલશે. અંતર છૂટ્યો નમો, અંતરંગની અંદર આજે અસંગતાનો ભાવ આવવો જોઈએ. જ્ઞાની કહે છે દુષ્કરમાં દુષ્કર છે, નિરાશ્રયપણે તો અત્યંત દુષ્કર છે. માટે શ્રી તીર્થંકરે આમ વિચારીને, કોણે વિચાર્યું? તીર્થંકરે વિચાર્યું છે. આ વિચારણા તીર્થંકરની છે, સર્વજ્ઞ જીન પરમાત્માની છે. એણે વિચાર્યું, એને સત્સંગનો એને આધાર આપ્યો જગતના જીવોને. આધાર કયો છે? કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. આ અસંગપણું એ તો પોતાનું સહજ સ્વરૂપભૂત સ્વરૂપ છે, સહજ સ્વરૂપ છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ, અને એ સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. એ સહજ સ્વરૂપ તો એની પાસે પૂર્ણપણે છે, એમાં એને કોઈ ઓછપ નથી, અધુરાશ નથી, ઉણાઈ નથી, એ તો છે જ, માત્ર એને એનું ભાન નથી. સત્સંગને એનો આધાર કયો છે? કે જે સત્સંગના યોગે, આ સત્સંગ પરમ પુરુષનો યોગ મળ્યો હોય, એવા સત્પુરુષનો યોગ મળ્યો હોય, એટલે કૃપાળુ દેવે કહ્યું કે જો એનું ઓળખાણ થયું હોય. કેવું ઓળખાણ? તો નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, સાંભળ્યામાં નથી, વાંચવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. જ્ઞાનીને ઓળખવામાં આ ત્રીજો, ત્રણ પ્રકારના આપણને ત્યાં લક્ષ્ય કરાયું. એક તો એનો ઉપયોગ આત્મામાં જ છે, એટલે બહારની કોઈ પણ ક્રિયા વ્યવહારને સ્થિતિ હોય, ખાવાની પીવાની બોલવાની ચાલવાની ચાલવાની, કોઈ પણ પ્રકારનું તમાશા ચાલતા હોય, ધમાલ ચાલતી હોય, જ્ઞાની એનાથી એનો ઉપયોગ એમાં ન હોય. જ્ઞાનીનો ઉપયોગ એનાથી વિરક્ત, પણ એ જોવાની દ્રષ્ટિ મુમુક્ષુ પાસે હોય, મુમુક્ષુ જોઈ શકે છે કે આનો ઉપયોગ ક્યાં છે, આ બધાની અંદર કેવા વિરક્ત છે, એવું એનું નિસ્દિન ઉપયોગ છે. એને એની વાણીની અંદર સાંભળી ન હોય, શાસ્ત્રમાં ન હોય, કોઈ ગ્રંથમાં વાંચી ન હોય, કોઈ તુલના થઈ શકે નહીં. એની વાણીમાં કેવળ સત, સત અને સત જ નીતરતું હોય. આત્માનું સ્વરૂપ જે છે એ જ વાત નીતરતી હોય. ક્યાંય કોઈ સાથે અલિપ્તતા નહીં, ક્યાંય ભોગ નહીં, ક્યાંય રાગ નહીં, ક્યાંય કસાય નહીં, કોઈ વાત ન હોય. કૃપાળુ દેવે તો કેટલી સરસ એક વાક્યમાં સમજાવ્યું છે કે ભગવાન મહાવીરનો એક સમયનો ઉપદેશ પણ સંસાર માટે નથી, એક સમય માત્રનો. 30 વર્ષ સુધી ભગવાને દેશના આપી છે, અને રોજની 2 પ્રહરની દેશના તો હોય જ, અને પછી અમુક સમય વધારે હશે જે હોય તે. 30-30 ચોમાસા થયા, મહાવીરની દેશનામાં એક સમય પણ સંસારની વાત નથી. વિચારવું જ્યારે સાંભળીએ ત્યારે જ્ઞાનીઓની વાત સાંભળીએ એમાં સંસારની કેટલી વાત, સંસારનું મહાત્મ્ય કેટલું કેટલું આવે છે. આ કે છે સ્થિતિ, સત્પુરુષને ઓળખો, આ સત્સંગનું સ્વરૂપ છે. અરે નથી ઓળખાતો ત્યાં સુધી ચિંતન મનન કરો, પણ સાચા પુરુષને ઓળખવાથી જ આ સંસારનો નિસ્તાર છે, ને તો નથી. અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. અંતરંગ સ્પૃહા નથી, કેટલા કેટલા પ્રલોભન છે, કીર્તિના છે, માનના છે, સત્કારના છે, પૂજાના છે, એનાથી અલિપ્ત ને અલિપ્ત પોતે ક્યાંય જોડાતો નથી. એ એના માટે હોય તો કઠિનમાં કઠિન અને દુઃખદમાં દુઃખદ સ્થિતિ હોય. આપણને લાગે કે એના માટે વધારેમાં વધારે કઠિન સ્થિતિ આ છે. ભોગ દુષ્કર નથી એટલો એના માટેનો આ સ્થિતિ દુષ્કર છે. અંતરંગ સ્પૃહા નથી, એને કશું જ જોઈતું નથી. અમારે કશું જ જોઈતું નથી. કિંચિત માત્ર ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે, એ ચક્રવર્તીના પદમાં પરમાત્મા ફરમાવે છે. તો આ જગતની અંદર એવી જેની મનોસ્થિતિ થઈ છે, એની માનસિકતા આ છે, સુખનો નાશ માને છે. આટલું મારું સુખ ગયું, પદાર્થ કોઈ આવ્યો તો મારું સુખ એટલું ગયું. આવી સ્થિતિ, આવા પુરુષનો યોગ એ કહે છે કે પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, પણ પેલા પુરુષ શોધવો તો જોઈએ ને. અને કેવો, આપણી મતિ કલ્પના એ શોધીએ એ નહીં. આવો સત્સંગ અને આવા સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. તાદ્રશ્ય જોવાથી જીવને એ પરિસ્થિતિ એ થાય. નહીતર આપણે સત્પુરુષ કેમ ઓળખવામાં આવતા નથી, તો કે જીવ પોતા સમાન કલ્પના કરે એટલે સત્પુરુષ ન ઓળખે. જે સ્થિતિ પોતે સહન ન કરી શકે તો કે એવું હોય જ નહીં, એવું બને જ નહીં, એ કોઈ આવું કરી જ ન શકે, કારણ કે પોતે કરી શકતો નથી. તો પોતાની મર્યાદાનો માપદંડ રાખીને જે જ્ઞાનીને સત્પુરુષને શોધવા નીકળ્યો છે, હજી મુમુક્ષુતાનો માપદંડ નથી, એની મોહાશક્તિની મૂંઝવણ નથી, એને માત્ર કામ એક આત્માર્થનું બીજો નહીં મને રોગ એ નથી, હજાર પ્રકારની માનસિક અને લૌકિક એષણાઓ ઈચ્છાઓ વાસનાઓ હજી જેની ભરી છે, આ જ્યારે સત્પુરુષને શોધવા નીકળે ત્યારે કેવો મળે, એને ક્યાં રોકાય, કે જે પોતામાં ઉછેડે છે એવું જો એને ગમતું મળી જાય તો ત્યાં ઠરીને ઠામ થઈ જાય. કૃપાળુદેવ કહે છે આ ના ચાલી શકે, એને ઓળખવો પડે છે, કારણ કે એના યોગે તને અસંગભૂત એવું આત્મ સ્વરૂપ જીવને ઉત્પન્ન થાય છે. જો આવો યોગ થાય તો જીવની અંદર એ જ સ્થિતિ ઉત્પન્ન થાય. જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. અરે જીનની ઉપાસના કરતી વખતે પણ પોતાને જીન સમજ સદૃશ અવસ્થા પ્રાપ્ત કરવી પડે છે, અને પછી જીન ઓળખાય છે, અને જીન ઓળખાયા પછી એ જીનની જ અવસ્થા પ્રાપ્ત કરી છે. કૃપાળુ દેવે મુનિશ્રીને માર્ગ નથી મળ્યો ત્યારે પત્ર 194માં અદ્ભુત લખ્યો છે, આખી દ્રષ્ટિ ઉઘાડવા માટે કે હે મુનિ, જો તમને લાગે કે મોક્ષનો માર્ગ મળ્યો નથી, વિચારશો અને યોગ્ય લાગે તો આ પત્ર વાંચશો. એ પત્રમાં લખ્યું છે, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ તો ક્યાંય વયા ગયા. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે એવા જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું નથી અને એના ચરણને સેવ્યા નથી. એના ચરણને સેવ્યથી એની એ પુરુષની જે દશા છે તે દશાને તે પામે છે. આ એક જ ઉપાય છે, આ એક જ માર્ગ છે, પણ સાધન દુષ્કર છે. પણ કૃપાળુદેવે તો આપણને બરોબર અગોપિત માર્ગ આપ્યો છે, એટલે માર્ગના રહસ્યો પણ ખુલ્લા કર્યા છે. એ કહે છે આ જ એની દશા મેળવવી હોય, જીનની દશા મેળવવી હોય તો જીન પણ જ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને એવું સામે દેખાય અને ભાવ કરવાની એવી પ્રાપ્ત કરવાની ભાવના હોય તો જીવ એ જ કહે, કેમકે જેવો સામે આદર્શ હોય એવી જ આપણી પૂર્ણતા થાય. આપણી સામેનો આદર્શ નબળો હોય તો આપણું બધું જ ઘડતર નબળું થાય. જ્યાં જરા કોઈ અધૂરો માણસ હોય તો એની અધૂરાની અંદર આપણી જો એને ઉપાસના કરવા લાગી જાય તો અધૂરા આપણામાં આવીને આવ્યા વિના રહે ને. એટલે સાધનાનો પ્રારંભ પૂર્ણતાના લક્ષ્ય કરવાનો છે, કેમ કે પૂર્ણતાની સાધના છે. અને આ વાત જ્ઞાનસારની અંદર ઈશ્વરજીજી મહારાજને આપણે પૂર્ણયોગ, પૂર્ણતા યોગ, મગ્નતાનો યોગ, આ અદ્ભુત બધા 32 અષ્ટક લીધા હતા ત્યાં આવી હતી કે પૂર્ણતાના લક્ષ્ય જ સાધના કરજે. અને જગતની અંદર કોઈ તત્વ હોય તો વિતરાગ તત્વ પૂર્ણ છે, કારણ કે વિતરાગતા વિના એ સર્વજ્ઞ થઈ શકતા નથી. તો વિતરાગ તત્વ, વિતરાગ દેવ, સર્વજ્ઞ દેવ આ પૂર્ણ છે. આનો આદર્શ આનાથી ક્યાંય ઓછો ચાલી ન શકે, ક્યાંય કોમ્પ્રોમાઇઝ ચાલી ન શકે, ક્યાંય બાંધછોડ ચાલી ન શકે. હોય તો સમજીને ચાલવું કે હું જેને જાઉં છું એ હજી આઠાની દશાની છે, એ પૂર્ણતા તરફ આગળ વધે છે. માટે મારે એને ઇતિશ્રી માની લેવાની જરૂર નથી. તો આ માર્ગની અંદર વિકાસનો ક્રમ છે. સત્સંગના યોગે કેવો યોગ હોવો જોઈએ કે જેમાં સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય, જેવી એની દશા છે એવી જ દશા મારી ઉત્પન્ન થાય. ભક્તિ તો સામાન્ય કહીએ, અરિયંત ભજો, અરિયંત ભજો, અરિયંત થવા અરિયંત ભજો, વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા વધ, વિતરાગ ભજો. વિતરાગ થવું હશે તો વિતરાગની ઉપાસના કરવી પડે, અરિયંત થવું હશે તો અરિયંતની જ ઉપાસના કરવી પડે, જીન થવું હશે તો જીનની જ ઉપાસના કરવી પડે. બહુ સ્પષ્ટ છે માર્ગની અંદર. એ કહે છે કેમ કે એના જ યોગે જેવું એ છે એ જ એ દશાને આપણે મેળવી શકીએ. એનાથી ઊંચી દશા આપણી ન થાય. આપણો આદર્શ અધૂરો હોય તો આપણે એનાથી આગળ વધી ન શકીએ. ઉલટાનો 2-4% નીચા હોય ઊંચા ન થઈ શકીએ. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. આવો પરમ રસાવાન જીવ પણ જુઓ સાધનાના રહસ્યો ખુલે કરે છે. અમારી પણ જન્મોજન્મની સાધના પરિપૂર્ણ થઈ કયા તત્વથી થઈ, ક્યારે થઈ, ત્યાં સુધી ચાલતી જ તે બધી. તો કે છે આ વાત પેલા વિતરાગે કહ્યું છે. શું કહ્યું છે વિતરાગે? એક તો આ દુષ્કર્મ દુષ્કર સાધન છે. નિરાશ્રયપણે સિદ્ધ થવું એ તો અત્યંત દુષ્કર છે. માટે કોઈ પણ રીતે સ્વચ્છંદ એ આધાર બની શકશે નહીં, મતાર્થ એ આધાર બની શકશે નહીં. કોઈ પણ પ્રકારનો મતાર્થ અને કોઈ પણ પ્રકારનો આગ્રહ એ પણ નિરાશ્રયપણે માં ન આવે. આશ્રય લેવાનો છે પણ એમાં આનો નહીં, શુદ્ધ તત્વનો, પૂર્ણ તત્વનો, પૂર્ણ પુરુષનો, એટલે વિતરાગનો. તો અહીંયા કહ્યું છે કે એને આવો યોગ તો એને થયો. જીવના પુણ્યના યોગે જે જે મોક્ષના મુક્તિના સાધનો છે એવા એને ઘણી વાર મળ્યા છે. જેમ બહુ પુણ્યમાં કહ્યું કે માનવનો દેહ આ કંઈ પહેલી વાર મળ્યો છે, પણ આ માનવના દેહથી જ મુક્તિ છે. તો આવો માનવનો દેહ અનંતના પરિભ્રમણમાં કેટલી વાર મળ્યો? તો કે સાહેબ એ ઘણી વાર મળ્યો છે. 212માં કહ્યું કે માનવનો દેહ મળ્યો છે જે મુક્તિનું કારણ, જે દેહમાં જ મુક્તિ થાય એ મળ્યો છે, તોય વ્યર્થ ગયો છે. એમ જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવા વિદ્યમાન દેહધારી પુરુષનો યોગ પણ થયો છે કે નહીં? તો કે થયો છે, પૂર્વે ઘણી વાર થયો છે, પણ ઓળખાણ થયું નથી. યોગ થવો એટલે સમાગમ થવો, મળવું, ક્યાંક ભેગા થવું દ્રવ્યથી, પણ ઓળખાણ થવું એ ભાવથી. આ સત્પુરુષ છે, આ જ્ઞાની પુરુષ છે, આ નિર્ગ્રંથ છે. જ્ઞાની પુરુષમાં એની નિર્ગ્રંથતા જોવાની છે, અંતરંગપણું. બાહ્યની અંદર લિપ્તપણું એ એના જ્ઞાનનો પરિચયક નથી. તો ત્યાં કહે છે કે જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી. તો કહે છે પ્રાપ્ત થયેલો પુરુષ અપૂર્ણ નહોતા, પણ જીવની પોતાની દશા અપૂર્ણ હતી, દ્રષ્ટિ નહોતી, દ્રષ્ટિ મુમુક્ષુતાની નહોતી. ઓળખાણ મુમુક્ષુને થાય, મુમુક્ષુતા ન હોય તો મહાત્માનું ઓળખાણ થઈ શકે નહીં. મહાત્મા હોય, મહાત્માનું હોવું, મહાત્માનું વિદ્યમાન અને કેવા, જેના વચન યોગે જીવ નિર્વાણ માર્ગને પામે એવા સમર્થ, છતાં જીવને એમાં ઓળખાણ ન થયું હોય તો રિદ્ધિ સિદ્ધિની કલ્પના, દ્રષ્ટિની મલિનતા. આ દ્રષ્ટિનું મલિનપણું જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી એ યોગ એને ફળીભૂત થાય નહીં, ફળવાન થાય નહીં. અને અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય, મળ્યો છતાં ન મળ્યા જેવું થાય. વિષય વિકાર સહિત જે રહ્યામ તેના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. યોગ અયોગ થઈ જાય, પરિણામ યોગનું જે આવવું જોઈએ તે ન આવે, અને ફળવાન થયો નહીં એમ કહેવાય. સારામાં સારા શિક્ષક મળ્યા હોય આપણને અને આપણે વિદ્યા ન ભણી શકતા હોય તો શિક્ષકની કોઈ ઉણપ નથી, પરંતુ આપણો ત્યારે યોગ ખોટો હતો. અનેક પ્રકારની સંસારની બીજી વાતોમાં રાચતા આપણે ક્યારેય વિદ્યા પ્રાપ્તિની અંદર આપણું ચિત્ત જોડ્યું નહીં. તો આવા યોગ તો જીવનમાં વ્યવહાર દશામાં પણ કેટલી વાર મળ્યા છે, કે એવા મળે છે કે સારી ધંધાની કરામત, કોઈ હુનર, કોઈ ઉદ્યોગ કંઈક બતાવે, એની પાસેથી ઘણું શીખવાનું હોય, પણ આપણે ચૂકી જાય અને બીજા એનાથી પામી જાય અને આપણને એમ થાય કે આપણે તો જિંદગીભર આની સાથે રહ્યા, આપણને તો ખબર જ ન પડી. ક્યાંથી ખબર પડે? તારી દ્રષ્ટિ અહમમાંથી બહાર જાય તો ખબર પડે ને કે અહીંયાથી એ કંઈક શીખવાનું છે, અહીંથી પણ મળશે મને. ના, યોગ થાય, ઓળખાણ ન હોય તો યોગ નિષ્ફળ છે, ફળવાન પરિણામ થાય નહીં. બહાર ઢૂંઢતો હોય ચારે બાજુ. આવું જીવનું સ્વરૂપ પણ જ્ઞાનીઓએ સરસ કહ્યું છે કે એની અદ્ભુત અનંત જ્ઞાન, અનંત દર્શન સ્વરૂપ એવો આ જીવ, અનંત ગુણનો ધારક, અનંત એવા ચૈતન્યનો સ્વામી, એ કસ્તુરી મૃગની જેમ જગતમાં રેખડા કરે છે, આયથડા કરે છે આનંદ માટે અને સુખ માટે. અને સુખનો સ્ત્રોત અને આનંદનો સ્ત્રોત તો પોતામાં જ છે, અને છતાં બહાર ભટકા જ કરે છે, ભટકા જ કરે છે, ભટકા જ કરે છે. જીવની આ દશા છે, કારણ કે એને પોતાના સ્વરૂપનું ઓળખાણ નથી. એમ પોતાની અંદર પણ આવા સંઘ હોય એનું પણ ઓળખાણ ન હોય તો સત્સંગ ઘણીવાર મળે, ઘણીવાર આવા પુરુષનો યોગ થાય પણ ઓળખાણ ન થાય. એટલી સરસ વાત કરી છે કે એને યોગ થયો છે પણ ઓળખાણ થયું નથી. ઓળખાણ થાય તો એ યોગ એને હિતકારી લાગે, એને હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહ ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. આવા આવા યોગ પ્રાપ્ત થયા એનું આ જીવે વિસર્જન કર્યું છે, છોડી દીધું છે, એને ગ્રહણ કર્યો નથી, વિસર્જન કર્યું છે એમ કહ્યું છે. આ કહ્યું છે કોણે, તેની વાત ચાલે છે? શ્રી વિતરાગે. આ વિતરાગ કે છે, વિતરાગે કહ્યું છે એની વાણીમાં, અને આ જે કહ્યું છે આ કૃપાળુ દેવ વિતરાગને કહેવાનો જે મર્મ છે એ કહી રહ્યા છે. શબ્દમાં કદાચ આપણે કંઈક આગમમાં તો આવું કંઈ આવતું નથી. આગમમાં ધર્મના સૂત્રો, સિદ્ધાંતના સૂત્રો, એના શ્લોકો, એની ગાથાઓ આવે, આવું ન આવે. આ તો સત્પુરુષના અંતઃકરણમાં રહેલો મર્મ, કે આવું બધું હોવા છતાં આ જીવનું પરિભ્રમણ કેમ ચાલુ છે, આ કેમ રખડતો રહીએ છે, આ એનો મર્મ, રહસ્ય, આ ભેદ જ્ઞાનના એ આની અંદર આવે છે. અંતરંગના ભેદ કૃપાળ દેવ આપે છે. એ કહે છે કે તીર્થંકરે, વિતરાગે આમ કહ્યું છે, તીર્થંકરે કહ્યું કે આ સાધન દુષ્કર છે, નિરાશ્રયે પણ તો અત્યંત દુષ્કર છે, તીર્થંકર કહે છે કે એને આવું સત્સંગ મળ્યો છે, સત્સંગથી જ એને સ્વરૂપ પ્રાપ્ત થાય છે. પછી આગળ તીર્થંકર કહે છે કે સત્સંગ પણ જીવને મળ્યો છે. પહેલા કહ્યું કે દુષ્કર છે, સત્સંગના યોગ વિના નિરાશ્રયપણે તો અત્યંત દુષ્કર છે, માટે સત્સંગનો યોગ કયો. પછીના બોલમાં કહે છે કે આવો સત્સંગ પણ ઘણી વાર મળ્યો છતાંય ફળવાન ન થયો. જે આશ્રયથી, સત્સંગના આશ્રયથી જીવને આ સાધન પ્રાપ્ત થાય એવું પણ મળી ગયું છે. વો સાધન બાર અનંત કયો, છતાંય પરિણામ તદપી કછુ હાથ હજુ ન પડ્યો, ફળવાન થયો નથી અને વિસર્જન કર્યો છે. એવો એવો મળેલો યોગ એને જવા દીધો છે. એની અંદરથી જે એને મેળવવું જોઈએ એ મેળવી શક્યો નથી, એમ કહ્યું છે. આ અમે વાત કહી છે અંતરની, મર્મની, આ શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું કથનમાં કહે છે કે આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. અરે બોધ દેતી વખતે પણ આ પુરુષ તો પોતે બોધની અંદર કહે છે કે હું નમસ્કાર કરું છું. આ સાંભળનાર આપણે કરીએ કે ન કરીએ? કેમ કે આ વિચારણા કરી અમે તીર્થંકરના કહ્યું છે એની, અને એ વિચારણા કરતાં કરતાં અમને પણ થયું કે અનંતનું આપણું પરિભ્રમણ સમાપ્ત નથી, કેમ થતું? અને એ વાત એને મુનિશ્રીને આ રહસ્યભૂત 194 પત્રમાં કીધી કે કેમ માર્ગ નથી મળ્યો, અનંતનું પરિભ્રમણ કરવા છતાં, ચાલવા છતાં મુકામ નથી આવતો. અનેક જન્મો કાઢ્યા તારા માર્ગે ચાલતા ચાલતા પણ મંઝિલ આવતી નથી. એક નાનચંદ્રજી કવિ થઈ ગયા સાયલાની અંદર, સ્થાનકવાસી સંપ્રદાયના ઘણા મોટા આચાર્ય અને કવિ હતા. સહજ રૂપે કેટલા બધા પદો, ભક્તિ એનો વિષય હતો, પદની રચના તો એની અદભુત, ઘણા ઘણા પદ આપણે પણ એમાં આવે છે. મેં એક પદ એનું બહુ સરસ સુને છું. અનેક યુગ વિત્યા રે તુજ પંથે ચાલતા રે, નાવ્યો નાવ્યો તો એ ભવનો પાર, અનેક યુગ વિત્યા રે તુજ પંથે ચાલતા રે. સવારની પ્રાર્થનામાં આચાર્ય મારે સંત બાલજી એના શિષ્ય હતા. આ બધા લોકો સવારે 6 પ્રાર્થના કરવાની, ઉપાશ્રયનો આ નિયમ, બધા જ જ્યાં ચાતુર્માસ હોય ત્યાં પ્રાર્થના ચાલે. અને આવું પ્રાર્થના પદ નામનું એમનું એક પુસ્તક હતું, એની અંદર લગભગ મને લાગે છે કે 500-600 રચનાઓ છે. પણ એક એક રચનાઓની અંદર અદભુત એની, બસ અનેક યુગ વિત્યા તારા પંથે ચાલતા, આ કંઈ નવી નથી, કોઈ તારા પંથે ચાલ્યો જ નથી. એમ વાત કેવી સરસ મૂકે કે તારા પંથે વિતરાક, તારા માર્ગે ચાલ્યો એ મારા માટે નવીનતા નથી, યુગના યુગ વીતી ગયા. ભવો ભવ તારા ચરણની સેવા અમે લીધી, માગીએ છીએ ને ભવો ભવ તું ચરણ. પણ ક્યારેય અમને એ સેવા ફળીભૂત થઈ? જ્ઞાનીઓ કોક કોક વાત મૂકે એવી, કૃપાળુ દેવ જો પુરુષ લખતા લખતા, આ તો કેટલું તત્વજ્ઞાનનો પત્ર છે, મોક્ષની સ્થિતિ, સહજ સ્વરૂપ, અસંગ સ્વરૂપ, આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે કેટલી છણાવટ કરી છે, એની અંદર એક વાત મૂકી કે તીર્થંકર આ કીધું છે. અને પછી કહ્યું છે કે આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત થયા, પ્રાપ્ત થયા. આ અમારી વિચારણા આમાં ચાલી, અને ચાલતા ચાલતા અમારા આત્મગુણ આવિર્ભાવ. એટલે 313 પત્રમાં લખ્યું છે કે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ એવો આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, અને તે કડવામાં, કોઈથી કડવામાં આવી શકતું નથી, અને કડી શકે એવાનો જોગ પણ નથી. આ અમારામાં આ સમયે સમયે જે લોટ ઉછળે છે, જેમ સમુદ્રની અંદર મોજા ઉછળે, એમ આ અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો જાય છે. આવિર્ભાવ થાય છે, ક્યાં સુધી થાય છે? સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા. અમે તો સંસારની વ્યવહારમાં બેઠા બેઠા સમાધિમાં લીન થઈએ. ચારે તરફ ઉપાધિની જ્વાળા સળગતી હોય તો પણ એ સ્વભાવ ઉદાસ થતો નહીં, થશો નહીં. અંતરંગમાં સમાધિ છે, ઉપાધિની અંદર વર્તતો સમાધિ. ઉમાશંકરે કૃપાળુ દેવને શ્રદ્ધાંજલિ આપી છે અને એ બે લીટી લખી કે જે જે પ્રાપ્ત થયો ઉપાધિ યોગ પ્રભુને, તે બની રહ્યો સમાધિ યોગ. શ્રીમદ રાજચંદ્ર, તમારા જીવનમાં તમને જે જે ઉપાધિ યોગ પ્રાપ્ત થયો એ તમારા માટે તો જે જે પ્રાપ્ત થયો ઉપાધિ યોગ બની રહ્યો તે સમાધિ યોગ. ઉમાશંકર જોશી આ શ્રીમદ શ્રદ્ધાંજલિ આપી. અમદાવાદની અંદર શ્રીમદ જયંતિ ગાંધીજીના આશ્રમમાં દર વર્ષે ઉજવાતી, વર્ષોથી 1920ની સાલથી આ બધું તો હજી હવે થયું છે, પણ એ આખી પરંપરા. અને દર વર્ષે અમદાવાદમાં જન્મજયંતિના પ્રસંગોની વ્યાખ્યાનોની પુસ્તક પણ આપણે બહાર પડ્યું છે. પણ આ નવું નથી, કોઈ માને અમે જ શરૂ કર્યું, શ્રીમદને અમે જ ઓળખાવ્યા, ઓળો કે અમારાથી જ. આ બધી વાતો સમજ્યા વિનાની છે, અભ્યાસ વિનાની છે, કોઈ પણ પ્રકારની વિચારણા વિનાની છે. અરે આ પુરુષનો માર્ગ તો પેલા સનાતન અને શાશ્વત, એ તો લક્ષમાં લાવ, અનંત જગ્યાએ ચાલે છે. આ નાનચંદ્રજી, આ સંતબાલજી, આ બધા કૃપાળુ દેવની કેટલી ભક્તિ કરતા હતા, એની પ્રાર્થના પદ્રી પુસ્તિકામાં પણ ત્યારે શ્રીમદ રાજચંદ્રની રચનાઓ હતી, અને ગાંધીની આશ્રમ ભજનાવલીમાં પણ શ્રીમદ રાજચંદ્રની રચનાઓ છે. વર્ધાના વિનોબાના આશ્રમમાં પણ આ રચનાઓ ગવાતી હોય છે. ક્યારથી શરૂ થઈ છે? આપણે મને કે બસ અમારું શરૂ થયું, અમે બહુ જગતમાં ફેલાવો કર્યો, નામ કર્યું, તેમ કર્યું. આ જીવ દેડકાની સંકીર્ણ કૂવામાં દેડકા જેવો આવેલો છે અને ફૂલાતો જાય છે, ફાંદ ફૂલાતો જાય, ફૂટી જશે કોકડી, હજુ ચાલે નહીં. નથી ભાઈ, સનાતન માર્ગ છે. ક્યાં ક્યાંથી લોકોએ પ્રભુને ઓળખ્યા છે, ક્યાં ક્યાંથી લોકોને પ્રભુના નામ જાણે છે. કેટલી જગ્યાએ પૂછી તો કે હા, અમારા બા અને આ તો બધા આમ ભલે અપાસરે જતા હશે, પણ એ રોજ આત્મસિદ્ધિ કરતા, કોઈ જગ્યાએ કે અમને બોલાવતા, કંઈ કે અમને બોલવા માટે એમ કે તું એમ કર, એટલે પૈસા આવતાને આપશું, પણ તું એક ગાથા મોઢે કર. એને કીધું કે તમે ત્યારે કયા મંદિરે જતા હતા, કયા સ્વાધ્યાય કેન્દ્રમાં? એકે સ્વાધ્યાય કેન્દ્ર અસ્તિત્વમાં જ નહોતું. ત્યાં પણ આ સંસ્કારની ધારા, આ વિચારની ધારા સત્ય સનાતન છે, શાશ્વત છે, પણ જીવને આ નથી. કૃપાળુ દેવ તો કબૂલ કરે છે, વિતરાગની વાત અમારાથી છટકી ગઈ હતી. અને એને તો મહાવીરનું અનુસંધાન પ્રત્યક્ષ હતું. મહાવીર સર્વજ્ઞ એટલે કહ્યું છે કે આવો યોગ જીવને ઘણી વાર થયો છે પણ ઓળખાણ નથી થયું. અને જ્યારે યોગ નથી ત્યારે કેવું ઓળખાણ થાય છે? આ પ્રત્યક્ષ યોગ નથી ત્યારે કેવું ઓળખાણ થાય છે? અત્યારે તો એ મહાવીરના માત્ર સ્મરણથી એ મહાવીર અપરોક્ષ થઈને બેઠો છે પ્રભુના અંતઃકરણની અંદર. પ્રત્યક્ષની કોઈ હવે ખેવના રહી નથી, એનો બોધ એના વચનો. એ કહે છે કે આ અમે કહ્યું છે તે જ વાતની વિચારણાથી, અમે આ વિતરાગની વાત જાણી અને એ જ વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામ્યા. આત્મગુણ હતા તો ખરા જ, પણ સુસુપ્ત હતા, તિરોહિત ભાવે હતા, અવરાયેલા હતા, ડંકાયેલા હતા, આવિર્ભાવ પામ્યા. અમારા આત્મગુણ આવિર્ભાવ પામ્યા, અને ક્યાં સુધી આવિર્ભાવ પામ્યા? સહજ સમાધિ પર્યંત. એટલે અમે આ ઉપાધિની અંદર પણ સમાધિ પ્રાપ્ત કરી છે. આ ઉપાધિ પ્રપંચ વ્યવહાર પ્રપંચનો કર્મયોગ જેમ હડસેલી તેમ વધે, જરાય ઘટે નહીં, એની અંદર પણ સમાધિ પ્રાપ્ત કરી લીધી. એટલે કેટલાય પત્રમાં લખ્યું છે કે ચારે તરફ ઉપાધિની જ્વાલાઓ સળગે છે. અને એ જ અમને અદ્ભુત આશ્ચર્ય લાગે છે કે એની વચ્ચે પણ આત્મા સમાધિમાં છે, આત્મા સમાધિમાં છે. સહજ સમાધિ અને સહજ સમાધિ છે ત્યારે ઉપાધિ ચાલે છે અને સમાધિ છે, તો એને માટે કોઈ વિશિષ્ટ ક્રિયાકાંડ કરવા પડતા નથી, કોઈ ક્રિયાકલાપ કરતા નથી કૃપાળુ દેવ કે બહુ હવે વ્યવહાર પ્રપંચ આવ્યો છે એટલે હવે બેસી ગયા, જરાક બરોબર જરાક સમાધિ કરી લઉં અને થોડીક આ પ્રાપ્ત કરી લઉં. ના, સહજ સહજ સ્થિતિ છે, આત્માનું આસન સ્વરૂપ છે. બસ આ વિતરાગ સાથેનું અનુસંધાન કર્યું છે, બોધનું, ભાવનું, મર્મનું, ભેદનું. પ્રત્યક્ષ છે કે નહીં ક્યાં પ્રશ્ન કરીએ છીએ કે કૃપાળુ દેવને કોણ પ્રત્યક્ષ ગુરુ હતો? શું કામ મૂકને લપ? એક કહે છે કે આ વિતરાગના વચન અમને શ્વાસોશ્વાસની અંદર હતા. એ જ વાતની વિચારણાથી જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિધિજ્ઞાન, એ પણ વિતરાગની વાતની વિચારણા કરે છે. તો વિચારણામાંથી આત્મગુણ આવિર્ભાવ પામે છે અને સહજ સમાધિ પર્યંત આ ગુણ આવિર્ભાવ થાય છે. આ સ્થિતિનો ખ્યાલ આવે છે. આ સાધનાનું ક્ષેત્ર એનો વ્યવહાર પ્રપંચ છે, એમની ઉપાધિ છે, એમનો વ્યવહાર યોગ છે, એમનો સંસાર યોગ છે, એમનો ગૃહસ્થનો યોગ છે, એમનો વ્યાપારનો યોગ છે. એની અંદર આ બધી જ વિતરાગના વચનોની વિચારણા દિવસને રાત અંતરમાં ચાલે છે. આ જાતિસ્મરણ જ્ઞાન થયું અને ત્યાર પછી જે કંઈ બધા શાસ્ત્રો અવગાહી ગયા અને સર્વદર્શન હજારો શાસ્ત્રો ઉપયોગ ફરી વળે છે, સમય માત્રમાં ફરી વળે છે. જુઓ આ જ્ઞાનધારા ચાલે છે અને બહાર કર્મ કર્મનું કામ કરે છે, ઉપાધિ ઉપાધિનું કામ કરે છે અને અહીંયા સમાધિ પ્રાપ્ત થતી જાય છે. ઉપાધિ કરતાં કરતાં પરિણામ સમાધિનું થતું જાય છે અને ઉપાધિ ક્રમે ક્રમે વધતી જાય ઉદયને કારણે અને પછી એની મેળે ઘટતી જાય. પણ એ વધઘટ ઉપર ધ્યાન નથી, એના પોતાના સમાધિ ભાવ વધ્યા કરે છે. તો કે જે સમયે સમયે વધ્યા કરે છે, આ શબ્દ પ્રયોગ એને મૂક્યો છે, સમયે સમયે. તો આ વધતા હોય તો આપણને તો આટલા વર્ષે વધે છે કે નહીં, 8-10 વર્ષે સ્વાધ્યાય કરીએ છીએ, આપણા ભાવ વધ્યા કે નહીં એ પાછું હજી વિચારવું પડે. અને આને સમયે સમયે વધતા ભાવ એની પ્રતીતિમાં આવે છે. એને કહે છે કે કડી શકાય એમ નથી, કડી શકે એવાનો યોગ પણ નથી. આ પોતાની દશા મુંબઈની અંદર બેઠા બેઠા લખેલા પત્રમાં લખે છે. અને જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થયા કરે છે, તે વિતરાગના વચનો સાચા છે, અત્યંત સાચા છે. આ અનુભવ તો જુઓ. અને એ અનુભવ હવે પોતાના આત્માનું શરણ લીધું છે. આ ગુરુ સાચો સહજ આત્મ સ્વરૂપ એ પરમ ગુરુ છે. અને એ જ્યારે ગુરુ છે અને શિષ્ય છે, ત્યારે ગુરુ શિષ્ય કોઈ જુદા નથી હોતા, અપરોક્ષ હોય છે, બંને એકરૂપ હોય છે. એ આવિર્ભાવ પામી ગુણો તો હતા જ, શબ્દ પ્રયોગ એટલો સરસ કર્યો છે કે પ્રત્યેક આત્મા એનાથી રહિત નથી. બીજું વાક્ય બીજો બોલમાં, જીવ રહિત નથી પણ તિરોહિત ભાવે એ જ સંપત્તિ એની એમાં છે ગુણોની, પરંતુ અવરાયેલી છે, ઢંકાયેલી છે. એ અહીંયા આવિર્ભાવ થાય એટલે ખુલ્લી થાય છે, ક્યાંયથી બહારથી આવતી નથી, ખુલ્લી થાય છે. આવિર્ભાવ પામી અને કેટલે સુધી વિકસિત થયા, તો કે સહજ સમાધિ પર્યંત. હવે તો સમાધિ સહજ છે અને આ વાત આત્મસિદ્ધિની અંદર એમણે કહી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. દઈ મૌનતા એમ કહી સહજ સમાધિમાં. ગુરુને સહજ સમાધિ થાય છે અને એ ગુરુમાં એ પોતે જ બિરાજમાન છે. બસ હવે કંઈક કહેવાય એમ નથી, સહજ સમાધિમાં જાય છે. આવું સહજ સમાધિ પર્યંત સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. સત્સંગનું સ્વરૂપ પ્રત્યક્ષ આવો સત્પુરુષ અથવા એ સત્પુરુષના યોગના એના વચનો, એનો યોગ અને એની સાથે પોતાની સત્સંગની જોડાવામાં પોતાની જિજ્ઞાસા, મુમુક્ષુની જે ભાવ છે એ પણ એક સત્સંગનું સ્વરૂપ છે. મારી જિજ્ઞાસા, મારી મુમુક્ષુતા, મારું આત્માર્થીપણું એ પણ એની અંદર સત્સંગમાં જોઈએ. માત્ર કોઈ પુરુષ હોય ને મારું બધું કાંઈ ન હોય તો પણ સત્સંગની પૂર્ણતા થતી નથી. એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું. કૃપાળુ દેવજી એ સત્સંગને નમસ્કાર કરે કે જેના યોગે અમારા આત્મગુણો આવિર્ભાવ પામી અને સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા. તો એ સત્સંગનું સ્વરૂપ સમજવું પડશે વિશેષ અવસરે.